तो आप समस्त वैष्णव भक्तों भागवत कथा नी अंदर हार्दिक स्वागत है। जोली बुक है अंदर श्लोक लखेला है, भागवत आरती नी बुक है, बधाने आपी दो। पहला पेज में श्लोक लखेला है 14मो, रजस्तम स्वभावस्य ब्रह्मन वृत्तस्य पापमन, 14मो अध्याय। नहीं मळतो बधा मारी पाछळ उच्चारण करो, तमारी पासे बुक मां जे श्लोक छे अध्याय 14 नंबर काढो, अध्याय 14, 14मो अध्याय, पहला पेज ऊपर ज छे, आगळ थी पहेलुं ज पेज छे। श्री परीक्षित उवाच, रजस्तम स्वभावस्य ब्रह्मन वृत्तस्य पापमन, नारायणे भगवती कथमासीत दृढ़ामति। એની અંદર 14મો અધ્યાય છે બુક ની અંદર, તરત મળી જાય, આમાં ક્યાં ઓલું છે? હા, તો આપણે આજે વિત્રાસુર નું ચરિત્ર, જે ચિત્રકેતુ રાજા હતા, એની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ। બુક છે એટલે એમાં તમે જોઈને સમજી શકો છો કે કથાનું રહસ્ય શું છે। રજસ્તમ સ્વભાવસ્ય બ્રહ્મન પાપમન વિદ્વન નારાયણે ભગવતી કથમાસિત દૃઢામતિ। શ્રી પરીક્ષિત મહારાજ સુખદેવ ગોસ્વામીને પ્રશ્ન કરે છે કે હે બ્રહ્મન, વિત્રાસુરનો સ્વભાવ તો ભારે રજોગુણી અને તમોગુણી હતો, અને તે દેવોને પીડા આપીને પણ સુખી થતો હતો, અને આવી સ્થિતિમાં તે ભગવાન નારાયણના ચરણોમાં દ્રઢ મતી ભક્તિ કેવી રીતે કર્યો? જે વ્યક્તિ આટલો પાપી છે એની મતિ નારાયણમાં કેવી રીતે લાગી ગઈ? દેવાનામ શુદ્ધ સત્વાનામ ઋષિનામ ચા અમલાત્મનમ ભક્તિર મુકુંદ ચરણે ન પ્રાયણોપજાયતે। પરીક્ષિત મહારાજ કહે છે કે અમે જોઈએ છીએ કે શુદ્ધ સત્વમય દેવો અને પવિત્ર હૃદયવાળા ઋષિઓ પણ ભગવાનની પરમ પ્રેમમય ભક્તિથી ઘણું કરીને વંચિત જ રહી જાય છે। સાચે જ ભગવાનની ભક્તિ ઘણી દુર્લભ છે। પરીક્ષિત મહારાજ એક પછી એક શ્લોક કહે છે, રજોભી સમ સંખ્યાતા પાર્થિવે રિહ જંતવ તેષામ યે કેચ ને હંતે શ્રેયો વે મનુજાદય। હે ભગવાન, આ જગતના પ્રાણીઓ પૃથ્વીના રજકણો જેટલા અસંખ્ય છે, તેમના તેમાંના મનુષ્યો વગેરે કેટલાક શ્રેષ્ઠ જીવો પણ પોતાના કલ્યાણ માટેની કોશિશ કરે છે, એમાં પણ સંસારમાંથી મુક્તિ ઈચ્છનારાઓ તો વિરલ જ હોય છે, અને મોક્ષ ઈચ્છનારાઓ હજારોમાંથી મુક્તિ કે સિદ્ધિ લાભ તો કોઈને જ મળે છે। પરીક્ષિત મહારાજ કહે છે આ જગતમાં અઢળક જીવો છે ભરેલા, અઢળક એટલે જેની કોઈ સીમા નથી, એટલા જીવો આ પૃથ્વીમાં ભરેલા છે બધા જીવો, અને એમાં કોક કોક જીવાત્મા ભાગશાળી છે કે જેને મનુષ્યનો દેહ મળે છે, અને મનુષ્યનો દેહ મળવા પછી પણ ઘણા લોકો ઈચ્છે છે કે હું સ્વર્ગમાં જાઉં. પરીક્ષિત મહારાજ કહે છે ઘણા લોકો બ્રહ્મલોકની ઈચ્છા કરે, ઘણા લોકો આઠ પ્રકારની સિદ્ધિ. સિદ્ધિ કેવી છે કે નાનામાં નાનો બનવાની ઈચ્છા કરે, મોટામાં મોટો, હલકામાં હલકો, ભારેમાં ભારે, અણીમાં લઘીમાં, અસહાયતા, બધા અલગ અલગ પ્રકારની આઠ પ્રકારની સિદ્ધિ છે. મુક્તા નામ અપિ સિદ્ધા નામ નારાયણ પરાયણ સુદુર્લભ પ્રશાંત આત્મા કોટિશ્વપી મહામુનિ. હે મહામુનિ, કરોડો સિદ્ધ અને મુક્ત મનુષ્યોમાં પણ એવા શાંત ચિત્ત મહાપુરુષ મળવા એ તો ઘણું જ મુશ્કેલ છે કે જેઓ એકમાત્ર ભગવાનને પરાયણ હોય છે. આવા અઢળક જીવોમાં કે છે બહુ નામ જન્મ નામ અંતે જ્ઞાનવાન માં પ્રપદંતે. સંસારમાં કેટલાય જીવો કરોડો કરોડો વર્ષોથી સુખની શોધમાં છે કે મને સુખ ક્યાં મળે, પણ એમાંથી કોક કોક જીવાત્મા મારા પ્રત્યે જ્ઞાન પ્રાપ્ત કરે છે, મને પ્રાપ્ત કરવાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે વાસ્તવિકમાં આ જગતમાં ભગવાન સિવાય બીજું કોઈ વસ્તુ નથી. તો ભગવાનને જાણવાની એ જીવાત્મા કોશિશ કરે છે. આવી સ્થિતિમાં તે વિત્રાસુર કે જે બધા લોકોને પીડતો હતો અને મહાન પાપી હતો, એવો તે ભયંકર યુદ્ધના પ્રસંગે પોતાની વૃત્તિઓને ભગવાન શ્રી કૃષ્ણમાં આટલી દ્રઢતાથી કેવી રીતે જોડી, તેનું કારણ શું છે કે આટલો મોટો પાપી ભગવાનમાં મન લાગી ગયું? ત્યારે સુત ગોસ્વામી કહે છે કે પરીક્ષિતનો, રાજા પરીક્ષિતનો જ્યારે આવો પ્રશ્ન સાંભળ્યો તો સુખદેવ ગોસ્વામી કહે છે કે હું તમને એમના આગલા જીવનની કથા હું તમને કહું. આ જીવનનું ન જુઓ, એના આગલા જીવનમાં એના કેવા ગુણ હતા એ તમે જુઓ. આ જીવનમાં ભલે રાક્ષસ છે, અસુર છે, પણ એના ગયા જીવનની બધી કથા કહે છે. ક્યાં આટલો મોટો અસુર હતો પણ આખી પૃથ્વીનો સમ્રાટ હતો, જેનું નામ હતું ચિત્રકેતુ રાજા. આ વિત્રાસુર રાક્ષસ એના આગલા જીવનમાં ચિત્રકેતુ રાજા હતો, એની કથા કહે છે. શ્રી શુક ઉવાચ, નવમો શ્લોક છે. શૃણુ સ્વાવહિતો રાજન ઇતિહાસમ ઇમમ યથા શ્રુતમ દ્વૈપાયન મુખમ નારદ દેવલાદપિ. આજે બુક છે ને 6 વાગ્યા સુધી રાખવાની છે, કારણ કે જે લોકો રસિક ભક્ત છે ને, જેને શ્લોકમાં ખબર પડતી હોય એ લોકો જોઈ શકે છે કે કયા શ્લોકમાં કયા શબ્દમાં શું બોલીએ છીએ. શૃણુસ્વા વહિતો, શૃણુસ્વાનો અર્થ થાય છે હે રાજન ધ્યાનથી. વહિતો રાજન, રાજન કે છે હે રાજા પરીક્ષિત ધ્યાનથી સાંભળો. ઇતિહાસમ ઇમમ યથા, હું તમને જે આ વાત કહું છું ને એ ઇતિહાસ છે. ઇતિહાસનો અર્થ છે કે જેવી તેવી વાત નથી, આ ઇતિહાસ છે. ઓલી નથી કહેતા કે વાર્તા રે વાર્તા, એના જેવી સુખદેવ ગોસ્વામી કહે છે હું નથી કહેતો પરીક્ષિત, આ વાત ઇતિહાસમ ઇમમ યથા. શ્રુતમ દ્વૈપાયન મુખાદ નારદ દેવલાદપિ. શ્રુતમ એટલે કે મેં પણ સાંભળ્યું છે, એવું નથી કે હું આવીને ડાયરેક્ટ વ્યાસપીઠ પર બેસી ગયો છું. સુખદેવ ગોસ્વામી કહે છે શ્રુતમ દ્વૈપાયન, દ્વૈપાયનનો અર્થ થાય છે કે વેદ વ્યાસજી. દ્વૈપાયન મુખાદ, એમના મુખેથી. નારદ દેવલાદ અપિ, અને નારદ મુનિ અને દેવલ ઋષિ મુનિના મુખેથી મેં આ કથા સાંભળી છે. તો શું કે છે, શ્રવણ કરો પણ ધ્યાનપૂર્વક શ્રવણ કરો, એટલે એલર્ટ કરે છે શૃણુયા, ધ્યાન દઈને સાંભળો. કારણ કે આખી કથા પતી જાય ને આપણું મન ક્યાંક બીજે ભટકતું હોય અને પછી આવી એક કથા ચાલતી હતી ને, કથા રામ કથા ચાલતી હતી, રામ કથા આખી પતી ગઈ 7 દિવસમાં, અને છેલ્લે છેલ્લે કે જે સાંભળતા હોય ને એમાંથી એક આવ્યો કે કથા તો તમે બહુ સારી કરી પણ રાવણ કોણ હતો? લે તો હું ખા 7 દિવસ ખોટો મથ્યો, આ ખોટું ગળું ફાડ્યું, એટલે આવું ન બને. પરીક્ષિત પરીક્ષિત રાજાને કહે છે શૃણુયા વહિતો રાજન, ધ્યાનપૂર્વક શ્રવણ કરો. હું તમને જે ઇતિહાસ કહું છું ને એમાં તમને સંશય થશે, પરીક્ષિત રાજાને કહે છે. આસિદ્ધ રાજા સાર્વભૌમ સુરસેનેશુ વૈ નિરપ, 10મા શ્લોકમાં કહે છે ચિત્ર કેતુ ઇતિર ખ્યાતો યસ્યાસિત કામ ધીંગ મહી. આસિદ્ધ રાજા સાર્વભૌમ, એક કુટિયાનો કે એક ઝૂંપડાનો માલિક નથી. આજે રાજાની હું તમને વાત કહેવા જઈ રહ્યો છું. સાર્વભૌમ આખી પૃથ્વીનો રાજા ચિત્રકેતુ છે, અને એનું રાજ, એનું રાજ સિંહાસન ક્યાંથી, રાજ ક્યાંથી બધું રાજ સિંહાસન સંભાળતો હતો એમાં બુક છે, એની અંદર 14મો અધ્યાય છે. હું શ્લોક પ્રમાણે કથા કરું છું. 14મા અધ્યાયનો 10મો શ્લોક. સુરસેનેષુ વૈ નૃપ, હે રાજા, હે પરીક્ષિત રાજા, હવે કોઈ વચ્ચે ડિસ્ટર્બ ન કરતા. હા, સુરસેનેષુ વૈ નૃપ, હે રાજા પરીક્ષિત, એ સુરસેન સુરસેન રાજ્યના રાજા હતા, મથુરાના રાજા, અને મથુરાથી આખી પૃથ્વીને કંટ્રોલ કરતા મથુરાના રાજા હતા. અને એમનું નામ શું હતું? ચિત્રકેતુ ઇતિર ખ્યાતો, અને બધી જગ્યાએ કઈ રીતે ફેમસ હતા તો ચિત્રકેતુ રાજા એમનું નામ હતું. યસ્યાસિદ કામ ધીગ મહી, અને કે છે એ સુરસેનના મથુરાના રાજા હોવા છતાં પણ આખી પૃથ્વી એ કંટ્રોલમાં રાખતા. પરીક્ષિત, જેમ તમે અહીંયા નૃપ કેમ કે છે કે જેમ તમે પણ આખી પૃથ્વી પર રાજ્ય કરતા. પાંડવો તો હિમાલયમાં જતા રહ્યા અને તમને જ્યારે રાજ સોંપ્યું તો તમે પણ હસ્તિનાપુરમાં બેઠા બેઠા આખી પૃથ્વીનું રાજ્ય સંભાળતા હતા. એવી રીતે ચિત્રકેતુ રાજા પણ મથુરામાં બેઠા બેઠા આખી પૃથ્વીનું રાજ્ય સંભાળતા. તસ્ય ભાર્યા સહસ્ત્રાણામ સહસ્ત્રાણી દશા ભવન શાંતા નિકાશ્ચ પી નૃપો ન લેભે તાસુ સંતતિમ. 11મા શ્લોકમાં કહે છે તસ્ય ભાર્યા સહસ્ત્રાણામ, ચિત્રકેતુ રાજાને કેટલી પત્નીઓ હતી? એટલે સૌથી પહેલા 9મા શ્લોકમાં કે છે શૃણુસ્વા વહિતો, ધ્યાનપૂર્વક સાંભળો. તસ્ય ભાર્યા સહસ્ત્રાણામ સહસ્ત્રાણી દશા ભવન, ચિત્રકેતુ રાજાને 1 કરોડ પત્ની હતી. જ્યારે એ ચિત્રકેતુના શરીરમાં હતા આખી પૃથ્વીના રાજા હતા. તસ્ય ભાર્યા સહસ્ત્રાણામ, સહસ્ત્ર એટલે 1000 સંસ્કૃતમાં થાય, અને 1000 ને ગુણા કે છે સહસ્ત્રાણામ સહસ્ત્રાણી દશા ભવન, અને 1000 × 1000 કરો તો કે છે 1 કરોડ પત્ની હતી ચિત્રકેતુ રાજાને. 1 કરોડ, ભગવાન કૃષ્ણ 16108 જ હતી, ચિત્રકેતુ રાજાને 1 કરોડ. એટલે તો કે છે ધ્યાન દઈને સાંભળો, કારણ કે કોઈ બીને સંશય થઈ શકે, 1 કરોડ પત્ની. આખા ગુજરાતની પબ્લિક 1 કરોડ નહીં હોય એમ કે, આખા ગુજરાતની મળીને પબ્લિક એટલી નહીં હોય. दांता निश्चा कपी नृपो न लेभे तासु संततिम के छे एनी पासे बद्दू हतु पण संतान नतु संततिम एक करोड़ राणियों हती अने राजा सक्षम हता पुत्र प्राप्ति करवा माटे अने एक करोड़ राणियों हती ई पण सक्षम हती पण तोय कोईने पुत्र नहोतो एक एक साथ एक हजार नी साथे विवाह करे दस हजार नी साथे विवाह करे पण कोई ने संतान ज नहीं आखी पृथ्वी ना राजा अहीं तो खाली एक एक बाइक होय ने एक भाड़ा नु घर होय तो के मारो वंश आगळ कोण वधार छे एक भाड़ा नु घर होय ने एक टूटलू फूटलू बाइक चलावता होय अने महीना ना पांच दस हजार कमाता होय तो के मारो वंश वेलो आगळ कोण वधार छे आ पृथ्वी नो चक्रवर्ती सम्राट छे एक करोड़ पत्नी हती पण संतान एक पण नतु परीक्षित केवी अद्भुत अद्भुत कथाओ इतिहास मा वीती गई छे आवा आवा राजाओ थई गया छे जेम आपणे अत्यारे जीवन जीवीए छीए ने चित्रकेतु ने पण आटलू दुख हतुं एक करोड़ पत्नी पण संतान नहोती वास्तवमां आ भाग्यनी वस्तु छे आपणी सामे घणी घणी घटनाओ जोईए छीए के पांच पांच ने दस दस दीकरीओ थई जाय पण दीकरो एके होतो अने घणा लोको के ना हूँ बीजा लग्न करू बीजा लग्न करे ने तो एने संतान नी प्राप्ति थती नथी आपणी सामे दाखला हशे घणा जणा तमे जुओ दस दस दीकरीओ हशे पंदर पंदर दीकरीओ हशे समाजमां परिवारमां देशमां क्यांय पण तमने सांभळवा मळ्युं हशे अमुक ने संतान नी प्राप्ति केटली मेहनत करे छे दवाओ करे ब्राह्मण पासे जाए आखड़ी ले आ करे ओलू करे तो कहसे वीस वीस पच्चीस पच्चीस पचास वर्ष पूरा थी जाए पण पछी भगवान ने जो देवानी इच्छा होय तो संतान आपे एटले ओला ने लागे के ने आम करी दी एटले थयुं भगवान पेला तरसावे छे के तू बधे भटक तने खबर पड़े के जीवन केम जीवाय छे બધાને બધાને ડોક્ટર બનવું છે બધા ડોક્ટર બને છે ક્લાસમાં સો છોકરા હોય બધાની મા બાપની ઈચ્છા હોય કે મારો છોકરો સીએ બને કે ડોક્ટર બને પણ તોય પછી એને કામ ધંધે લગાડવું પડે જે આપણો પરંપરાગત જે બિઝનેસ હોય એમાં એને લગાડવો પડે તો આ બધી ભાગ્યની વાત છે પરીક્ષિત મહારાજ ને બધું હતું કે છે રૂપ ઓદાર્ય વયો જન્મ વિદ્યેશ્વરીય શ્રીયાદિ ભી સૌથી પહેલું કે છે એ રાજા રાજાનું રૂપ કેવું એટલું કે બહુ સુંદર દેખાતા હતા પહેલું કે છે રૂપ અને બીજું કે છે ઓદાર્ય ઓદાર્ય નો અર્થ છે કે ઉદારશીલ હતા એવું નતું કે ધર્મનું પાલન નહોતા કરતા ધર્મનું પાલન પણ કરતા હતા ઉદાર હતા ઓદાર્ય વયો વયો નો અર્થ છે કે જવાન પણ હતા હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે 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 રામ હરે રામ 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 બંધ કરી દે પેલું પ્લગ ગાર્ડનું રૂપ ઔદાર્ય જન્મ અને કે છે જન્મ કેવો હતો તો કે છે ઊંચા કુળમાં જન્મ લીધેલો હતો રૂપ ઔદાર્ય જન્મ વિદ્યેશ્વરીય અને વિદ્યા વિદ્યામાં પણ પારંગત હતા વિદ્યા પણ બહુ સુંદર હતી શ્રીયા શ્રીયાનો અર્થ થાય છે કે ઐશ્વર્ય પણ એટલું હતું લાખો લાખો નોકર ચાકર દાસ દાસીઓ બધું એમની પાસે હતું આદિ ભી સંપત્તિ પણ બહુ બધી હતી કે જે સંપન્નસ્ય ગુણે સર્વે ચિંતા વંધ્યા પતેર ભૂત સંપત્તિ રૂપ ઓદાર્ય જન્મ ઐશ્વર્ય સંસારની બધી વસ્તુઓ એમની પાસે હતી પણ એક વસ્તુ નહોતું શું કે છે, વંદ્યા પતેર ભૂત, પુત્ર નહોતો, બધી પત્નીઓ હતી પણ કોઈને સંતાન નહોતું. ચિત્રકેતુ રાજા પાસે જગતનું બધું સુખ છે પણ એક પ્રકાર એક જ દુઃખ છે કે સંતાન નથી, શેર માટીની ખોદ છે. કે જે બધા ગુણોથી સંપન્ન હતા કે છે, ન તસ્ય સંપદ સર્વ મહિષ્વો વામ લોચના સર્વભૌમસ્ય ભૂષ્ચેય ભવન પ્રીતિ હેતવ. આગળ કે છે પરીક્ષિત મહારાજ, જગતનું બધું દુઃખ હતું, બધું સુખ હતું પણ એક દુઃખ હતું કે સંતાન નહોતું. અને જ્યારે સંતાન ન હોય, એક દુઃખ હોય ને, તો બધા સુખ એને દુઃખ જ લાગે. તમારે ઘરમાં બધું ખાવા પીવાનું બધું હોય, નોકર ચાકર હોય, છોકરા હોય, ડાયાબિટીસ થઈ ગયો હોય, તો ખાલી એક જ દુઃખ છે, બીજું કઈ નથી, ખાલી ઓનલી ડાયાબિટીસ છે. વહુઓ સેવા કરે છે, ઘરમાં લાખો કરોડો રૂપિયા છે, નોકર ચાકર છે, જમીન જાગીર છે, એક વસ્તુ છે ડાયાબિટીસ છે. તો એ તમને બધી વસ્તુનો સુખ ન આપી શકે, અને એટલા માટે બધા લોકો દુઃખી છે. અને બધાને જુઓ, કોકને કોકને કાંઈક ને ક્યાંક દુઃખ હશે જ. કોઈ એવો નહીં હોય કે હું પૂર્ણ સુખી છું. કોક કે મારા વહુનું દુઃખ છે, કોક કે મારા સાસુનું દુઃખ છે, કોક કે મારા જમાઈનું દુઃખ છે, બધાને અલગ અલગ દુઃખ છે. કોક કે મારા શરીરમાં બીપી બ્લડ પ્રેશર ક્યારેક વધે છે ને ક્યારેક ઘટે છે, કોક કે મારા પાસે પૈસા નથી, કોક કે મારા છોકરા છોકરીઓ ભણવામાં આગળ નથી, તો બધાને અલગ અલગ કાંઈક ને કાંઈક દુઃખ છે. આગળ કે છે કે હે પરીક્ષિત, જેવી રીતે ઉદાહરણ પરીક્ષિત મહારાજને આપે છે કે સંસારના બધા સુખ હોય પણ એક દુઃખ હોય ને, તો બધા સુખોનું એ લોકો સુખ કે ને કે જેટલા સુખ છે ને એ ભોગવી ન શકે. એક દુઃખ હોય ને, એ બધા સુખોનું સુખ ભોગવી ન શકે. બધી જગ્યાએ એ દુઃખ જ નજરમાં આવે. જેવી રીતે આપણે કોકના લગ્નમાં ગયા હોય, લગ્નની અંદર મોતીચૂરના લાડવા છે, કેરીનો રસ છે, કાજુ કતરી છે, મેથીના ગોટા છે, ચાઇનીઝ કટલેસ છે, પંજાબી પૂરી છે, સાદી પૂરી છે, પરોઠા પૂરી છે, છોલે મસાલા છે, મગનું શાક છે, પનીરની સબ્જી છે, પાલક પનીર છે, પંજાબી દાળ છે, ગુજરાતી દાળ છે, દાળ ફ્રાય છે, આવી બધી બધી આઈટમો આવે ને, વઘારેલા ચાઇનીઝ ભાત છે, સાદા ભાત છે, જીરા રાઈસ છે, તો દાળ ભાત જે પણ ઘણી ઘણી વસ્તુઓ છે, મીઠી કઢી છે, આ બધી વસ્તુઓ તમારી સામે છે અને તમે લઈને એ પ્લેટમાં લો છો. તમે પ્લેટમાં લો છો ને, છેલ્લે ભાત હોય ને દાળ હોય ને એના પછી છેલ્લે છે ને પાપડ હોય, અને તમે બધા લોકોને બધી વસ્તુ મળી ગઈ, બધાની ડીશમાં બધું આવી ગયું, અને તમે જુઓ કો છેલ્લે બધું મળી ગયું છે, દાળ ભાત ને જે આઈટમ તમને મેં ગણાવી બધી તમને મળી ગઈ, પણ એક વસ્તુ ન મળી, છેલ્લી પાપડ ન મળ્યું. તમે જેવા ઈ જે બાઉલ હોય એ બાઉલમાં લેવા જાઓ, પણ બાઉલ ખાલી ખમ પડ્યું છે, અંદર કાંઈ નથી, પાપડ નથી. બધી વસ્તુ તમારી પાસે છે, અંદર ચાર પ્રકારના શાક છે, ચાર પ્રકારની દાળ છે, ચાર પ્રકારના ભાત છે, ચાર પ્રકારની મીઠાઈઓ છે, ચાઇનીઝ પકોડા ભેળ જે પણ વસ્તુ જોવે બધી વસ્તુ છે, કોલ્ડ ડ્રિંક છે, ઠંડુ છે, આઈસ્ક્રીમ છે, શરબત છે, બધું, પણ પાપડ ના મળ્યો. બધું મળ્યું પણ પાપડ ના મળ્યો. અને આ બધી વસ્તુ પ્લેટમાં તારે પડી છે પણ તને પાપડ ના મળ્યો, એટલે આ 56 ભોગ ડીશમાં પડ્યા છે ને એનું સુખનું આસ્વાદન ન કરી શકે. અરે તારે પ્લેટમાં ગુલાબ જાંબુ પડ્યા છે, કેરીનો રસ પડ્યો છે, કાજુ કતરી પડી છે, આટલા બધા અલગ અલગ ક્વોલિટીના રાઈસ પડ્યા છે, દાળ પડી છે, મીઠી કઢી છે, ચાર પ્રકારના શાક છે, એનું આસ્વાદન કરને. પાપડ ન મળ્યો તો ગમે તે ઘરે જઈને શેકીને ખાઈ લેજે. બધાને મળ્યો પણ મને ના મળ્યો પાપડ. તો આ જગતની અંદર જે વ્યક્તિ સંતોષ માને ને, ભગવાને જેટલી વસ્તુ આપી ને એમાં સંતોષ માને ને, એ સુખીથી રહી શકે છે. પણ આપણને ઘણા લોકો નથી હોતા, કોકને કોક હાઈટમાં બહુ લાંબા વધી ગયેલા હોય ને અમુક લોકો હાઈટમાં સાવ નીચા હોય, તો એ પાછા આમ આમ કરે કસરત કે હું ઊંચો થઈ જાઉં, અને પેલો ઊંચો વાળો વિચાર કરે કે થોડોક નીચો થઈ જાઉં થારું. ઘણી વખત તમે જુઓ, અત્યારે પણ અમે જ્યાં રહેતા હતી, એ 7 ફૂટનો એક વ્યક્તિ છોકરો, અને એની ઉંમર કેટલી, તો 15 વર્ષની, પણ 7 ફૂટનો. 7 ફૂટનો ક્યારે છોકરો જોયો કોઈ? વધારે વધારે 5.5 કે 6 ફૂટ, એનાથી વધારે કોઈ નથી. અને એના બોડી પણ એકદમ. તો આ જગતમાં તમને બધું સુખ ક્યારેય નહીં મળે, કાંઈક ને કાંઈક ખામી હશે જ. જે પાતળા હોય પાછા કેપ્સ્યુલ ગણે, દવાઓ ખાય ને કઈક બોડી બનાવવાની દવા લે, તેનાથી કઈ જાડા થવાના નથી. અને તમે ઘણા લોકો જીમમાં જતા હોય કે લાવો જીમમાં જઈએ તો કસરત કરીને બોડી બનાવીએ. કસરત કરવાનું બંધ કરી દો, ફરીથી હતા એવા ને એવા. ભગવાન કેવું, તો એવો ને એવો જ રાખીશ, ભલે તમે ક્યાંય જાઓ આખી દુનિયામાં. તો મેં તમને તમારા કર્મ પ્રમાણે જ બધી વસ્તુ આપી છે. શરીરની જે પણ સુંદરતા છે ભગવાને ગયા જન્મના કર્મ અનુસાર આપી છે. ભગવાન જોવે છે કે વધારે સુંદર બનાવીશ ને તો આધા નહીં રહે, એટલે ભગવાન વધારે સુંદર ન બનાવે કોઈને, જેને ભક્તિ આપી હોય એને. ઘણી ઘણી વસ્તુઓ છે. તો કે છે, ન તસ્ય સંપદ સર્વા મહિષ્વો વામ લોચના સાર્વભૌમસ્ય ભૂષ્ચેયમ ભવન પ્રીતિ હેતવ તસ્યેકદા તુ ભવનમ અંગિરા ભગવાન ઋષિ લોકાન અનુચરદ નેતાદ અનુપાગ છ ઈચ્છયા. કે એક સમયની ઘટના છે કે પરીક્ષિત મહારાજ, તસ્યેકદા તુ ભવનમ, એક સમયની ઘટના છે કે પરીક્ષિત ઈ ચિત્રકેતુ રાજાના ભવનમાં અંગિરા ભગવાન ઋષિ, શ્રી અંગિરા ઋષિ મુનિ આવ્યા, પધાર્યા. અને સંતોનું ક્યારે કોઈ ઠેકાણું ન, કયા ટાઈમે આવી જાય એને ખબર નહોતી કે આ ચિત્રકેતુ રાજા દુખી છે. એ તો લાવો કે આ જાઉં છું તો ચિત્રકેતુ રાજાને મળતો જાઉં કે કેમ છે. તો અહીંયા આગળ સુખદેવ ગોસ્વામી કે જે ભગવાન ઋષિ જેવા અંગિરા ઋષિ ચિત્રકેતુ રાજાના મહેલમાં પધાર્યા. ચિત્રકેતુ રાજા કોણ છે પેલા એ સમજી લો, કોણ હતા ચિત્રકેતુ રાજા? આખી પૃથ્વીના ચક્રવર્તી સમ્રાટ હતા. અને એના ઘરે અંગિરા ઋષિ મુનિ સંત સાધુ મહાત્મા પધાર્યા છે. અને જેવા સંત પધાર્યા, સંતની પાસે શું છે ખબર છે? માત્ર કોપીન પહેરેલું છે, અંગ ઉપર બીજી કોઈ વસ્તુ નથી, માત્ર કોપીન પહેરેલું છે. અને એ સંતને પોતાના સિંહાસન ઉપર બેસાડે છે. અને સિંહાસન પર જે વસ્ત્ર હોય ને, એ રાજાના વસ્ત્ર પર નથી બેસાડતા. તમે જુઓ ગાડીની સીટ હોય ને, એમાં કંઈક રૂમાલ ઉપર મૂકે છે, ખબર છે? તો જ્યારે કોઈ સાધુ સંત બેસે ને, તો એ વસ્તુ વસ્ત્ર નીકાળી દે, જે પણ પહેરાવ્યા હોય બીજું કપડું ઉપર લગાડે, પવિત્ર વસ્તુ. તો ચિત્રકેતુ રાજા એ જે વસ્ત્ર જે રાજાના સિંહાસન પર હતા, એ વસ્ત્ર ઉતારી અને કઈક બીજા નવી ચાદર કે નવું વસ્ત્ર મૂક્યું, અને અંગિરા ઋષિ મુનિ ને કીધું તમે બેસો. અંગિરા ઋષિ મુનિ ને બેસાડ્યા, અને અંગિરા ઋષિ મુનિના ચરણોમાં બેઠા છે, જેમના પગ છે ને એ પગના ચરણોમાં આવીને બેઠા, નીચે બેસીને એમના ચરણ દબાવે છે. અને અહીંયા આગળ કે છે અંગીરા ભગવાન ઋષિ. ભગવાન નો અર્થ છે કે સર્વ સમર્થ, જે બધું કાર્ય કરવામાં સમર્થ હોય એને ભગવાનની ઉપમા દેવામાં આવે છે. તો અહીંયા તો સૌથી વધારે સમર્થ કોણ છે, રાજા છે કે ઋષિ મુનિ છે? આમ જોવા જઈએ તો રાજા સૌથી સમર્થ છે ને, અને ઋષિ મુનિ પાસે કઈ નથી, તો ઋષિ મુનિના ચરણોમાં એ રાજા બેઠા છે. અને કે છે લોકાન અનુચરત, સુખદેવ ગોસ્વામી કે છે કે આ રાજાના મહેલમાં શા માટે ગયા છે અંગીરા ઋષિ મુનિ? પૈસા માંગવા માટે કે લાવ મારે ઘર ચાલતું નથી તો થોડા ઘણા પૈસા હોય તો કરી આપો, કઈક ધાન અનાજ ખૂટી ગયું છે, એટલા માટે નથી ફરતા. સાધુ સંતો, જે સાચા સાધુ સંતો હોય ને, એ જગતનું હિત કરવા માટે ફરે છે. કોઈની પાસે માંગવા નથી જતા કે અમારે ઘર નથી ચાલતું, કે અમારે મોબાઈલ નો ખર્ચો છે, કે ગાડીનો ખર્ચો છે, કે આનો ખર્ચો છે, અમારે કુટિયાનો ખર્ચો છે, મેન્ટેનન્સ ચડે છે. સાધુઓ આ જગતની અંદર બદ્ધ જીવો પર કૃપા કરવા જાય છે એના ઘરે. જેટલા પણ આ જગતની અંદર અરબોપતિ ને ખરબોપતિ છે, એનું ધન ત્યાં તિજોરીમાં પડ્યું પડ્યું સડી જાય છે, એ કોઈ કામનું નથી. તો સાધુ સંતો છે ને ઉદાહરણ આપે છે આચાર્યો કે સમુદ્રનું પાણી, સમુદ્રની અંદર કેટલું બધું પાણી છે પણ આપણને કામ લાગે છે? મનુષ્યને પીવા માટે કામ લાગે છે? નથી લાગતું ને. પાણી તો બહુ બધું છે, ત્રણ ભાગનું પાણી ને એક ભાગની પૃથ્વી છે, પણ સમુદ્રનું પાણી કોઈ કામનું છે? એક ગ્લાસે કોઈ પી શકે? પણ એ વાદળા કેટલા ધન્ય છે કે સમુદ્રનું જે પાણી ખારું છે ને એ ખેંચે છે. 8 મહિના સુધી મહેનત કરીને એ વાદળાઓ બધું પાણી ભેગું કરે સમુદ્રમાંથી, અને જ્યારે સમય આવે ને એટલે 4 મહિના સુધી પાણીને, જે ખારું પાણી લીધું છે ને એને મીઠું કરીને આ જગતના બધા જીવોને એ પાણી આપે છે. એવી જ રીતે સાધુ અને સંતો આ જગતની અંદર બધા પાપી ને ધૂતારા ને ચોર ભરેલા છે, મોટા મોટા અરબોપતિ ખરબોપતિ છે, એ શું કરે છે? બીજાનું પેટ કાપીને પૈસા ભેગા કરે છે અને બધા એશો આરામનું જીવન જીવે છે. તો સાધુ સંતો વિચાર કરે કે આવા લોકો પાપ ચોરી નિંદા ને આવું કાર્ય કરે છે, તો મર્યા પછી આ લોકોની શું કેવી ગતિ થશે? તો સાધુ સંતો એના ઘરે જાય અને એને કે તમારું ધન આપો, અને એ જ્યારે એ ધન આપે તો એ ધનને ભગવાનની સેવામાં લગાડે, ભગવાનનો ઉત્સવ કરે, ભગવાનની કથા કરે, ભગવાનનો મહાપ્રસાદ બધાને વિતરણ કરે. તો એનું જે ધન, જે કાળું કમાયેલું છે, એ ધન ભગવાનની સેવામાં જાય. આમ તો એનું ધન કોઈ કામનું નહોતું, પણ જ્યારે એનું ધન ભગવાનની સેવામાં લાગે અને એ ધનને જ્યારે આપણે ભક્તોને વિતરણ કરીએ તો એ ધન કેવું બની જાય? જેમ ઓલા વાદળા મીઠો વરસાદ કરે ને તો એ પાણી છે ને પીવા લાયક થઈ જાય. એવી જ રીતે સાધુ સંતો ઓલું ખારું પાણી લઈને આવે કે લાવો તમારું ધન અમે ભગવાનના કાર્યમાં લગાડીએ, અને એ જ્યારે ભગવાનના કાર્યમાં લગાડે, ભગવાનની સેવા કરે, ભગવાનનો અભિષેક કરે, મંદિર બનાવે, અને આવા કાર્યમાં જ્યારે એ લોકોનું ધન લાગે તો એ ધન કાળું ધન નથી રહેતું, એ ધન શુદ્ધ થઈ જાય. ધારો કે 1 લાખ રૂપિયામાંથી 5,000 આપે છે તો એના બધા પૈસા શુદ્ધ થઈ જાય, પવિત્ર થઈ જાય. કરોડપતિ હોય એમાંથી 1 લાખ રૂપિયા આપે છે તો એના કરોડ રૂપિયા શુદ્ધ થઈ જાય, કારણ કે એનું ધન ક્યાં લાગ્યું છે? ભગવાનની સેવામાં લાગ્યું છે. અને ભગવાન કહે છે જ્યારે મારી સેવામાં તમારું ધન લાગે છે તો તમારું આવનારી પેઢી, તમારું જીવન એ બધું શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. એટલા માટે અહીંયા સુખદેવ ગોસ્વામી ભગવાન ઋષિ કહે છે અંગીરા ઋષિ મુનિને. તમ પૂજ્યત્વા વિધિવત પ્રત્યુનાથ નારહણાદિભિ કૃતાતિથ્યમ ઉપાસિત સુખાસીનમ સમાહિત. કે છે તમ પૂજ્યત્વા અંગીરા ઋષિ મુનિની વિધિવત પૂજા કરી, તમ પૂજી પૂજયિત્વા વિધિવત વિધિવત પૂજા કરી અંગિરા ઋષિ મુનિ પ્રત્યુત્થા નારહણાદિભી આદર પૂર્વક એમને પૂજા કરી અને વિધિ પૂર્વક જ્યારે પૂજા થઈ ગઈ ત્યારે એમને પ્રસાદ ખવડાવ્યો. રાજાએ પોતાના હાથે પ્રસાદ બનાવ્યો, ભગવાનને ઓફર કર્યો અને અંગિરા ઋષિ મુનિને આપ્યો. અને જેટલો પ્રસાદ જે વધ્યો હતો અંગિરા ઋષિ મુનિની થાળીમાં જેટલું વધ્યું હતું એ ચિત્રકેતુ મહારાજ લઈ લીધો પ્રસાદ. કે એક તો ભગવાનનો પ્રસાદ છે અને આ સંતે લીધો છે, અને સંતનું એઠું ને ભગવાનનું એઠું જ્યારે હું ખાઈશ તો મારું જીવન ધન્ય ધન્ય થઈ જશે, હું પણ આ ઋષિ મુનિ જેવો સુખી બની જઈશ. ત્યારે અંગિરા ઋષિ મુનિનો ઉચ્ચિષ્ટ પ્રસાદ લીધો અને કૃતા તિથ્યમ ઉપાસિદ તદ સુખ આસીનમ. અને જ્યારે એ પ્રસાદ લીધો તો અંગિરા ઋષિ મુનિનો એ પ્રસાદ લેવાથી ચિત્રકેતુ રાજા સુખી થઈ ગયા અને સુખપૂર્વક એમના ચરણોમાં આવીને બેઠા અને કે છે, મહર્ષિ અંગિરાએ જ્યારે જોયું કે આ રાજા ઘણો વિનય અને મારી પાસે જમીન પર બેસીને મારી ભક્તિ કરી રહ્યો છે, ત્યારે તેમણે ચિત્રકેતુ રાજાને આદર માન આપતા આ પ્રમાણે કહ્યું. ચિત્રકેતુ રાજા જમીન ઉપર બેઠો છે, આખી પૃથ્વીનો રાજા આસન ઉપર નથી બેઠો, ક્યાં બેઠો છે? જમીન ઉપર બેઠો છે. કારણ કે સાધુ સંત તમે જ મારો ઉદ્ધાર કરી શકશો, આ જગતમાં બીજું કોઈ નહીં કરી શકે. અંગિરા ઋષિ મુનિ કહે છે કે આ રીતે જ્યારે ચિત્રકેતુ મહારાજને જ્યારે વિનય એટલે નમ્રતા જોઈને ત્યારે એમણે ઉપદેશ આપ્યો. ક્લાસની અંદર 100 છોકરાઓ હોય છે, સ્કૂલમાં 100 છોકરા હોય છે, તો સાહેબ બધાને મોનિટર બનાવે છે? પણ જે વ્યવસ્થિત નિયમના પાલન કરે, સ્કૂલના વ્યવસ્થિત હોમવર્ક લાવે અને ટાઈમ ટુ ટાઈમ આવે, એક પણ રજા ન પાડે, એને મોનિટર બનાવે કે તમે મોનિટર બનવાને લાયક છો? એટલે આ જગતની અંદર બધા કેટલાય લાખો કરોડો જીવાત્મા છે, પણ સાધુ સંતો જે સાચા હોય ને બધાની ઉપર ક્યારે કૃપા કરતા નથી. જ્યારે કોઈક સાચો જિજ્ઞાસુ હોય કે ના મારે જાણવું છે, તો જ સાધુ એની પર કૃપા કરે છે. તો સૌથી પહેલું શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુ પાસે જાય. ગુરુનું કર્તવ્ય નથી કે શિષ્યની પાસે જાય, પણ અત્યારે એવા ઠગ ભગત ગુરુ બની ગયા છે કે શિષ્ય ફોન કરે કે આવો મારા ઘેર, તો તરત ગુરુ ભાગે, કારણ કે એને ખબર છે કે નહીં જાઉં તો ગુરુ પૂર્ણિમા દિવસે આવશે નહીં. તો ગુરુ એટલા માટે નથી બનવાનું કે ગુરુ પૂર્ણિમા દિવસે 1001 આપે, એટલા માટે ગુરુ નથી બનવાનું. શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુ પાસે જાય. સાહેબ આવે છે તમારા ઘરે છોકરાઓને ભણાવવા માટે, તો એ સાહેબ કેટલાના ઘરે જાય? 100 છોકરા એક સાથે સ્કૂલમાં ભણે અને 100 જણાના ઘરે જાય તો સાહેબ થાકી જાય આખો દિવસ ભણાય ભણાય. એટલે શિષ્યનું કર્તવ્ય છે કે ગુરુ પાસે જવું જોઈએ. તદ વિધિ પ્રણીપાતે ન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીન તત્વદર્શીન. ભગવદ્ ગીતાના 4 અધ્યાયમાં 34 શ્લોકમાં કહે છે, 34 નંબર, અર્જુન તારે જો જીવનમાં આગળ વધવું હોય ને તો ગુરુની શરણમાં જવું પડશે અને ગુરુ જ તને સાચું જ્ઞાન આપશે. તદ વિધિ પ્રણીપાતે ન, પ્રણીપાતનો અર્થ છે નમવું પડશે, ઝૂકવું પડશે. પરિપ્રશ્નેન સેવયા, અને સેવા પૂર્વક પ્રશ્ન કરવો પડશે. અને જ્યારે ગુરુ જોવે છે કે શિષ્યની કેટલી નમ્રતા છે અને આ જન્મ મૃત્યુના ચક્કરમાંથી એને છૂટવું છે, તો જ એને સાચો ઉપદેશ આપશે ગુરુ, ત્યાં સુધી નહીં આપે. ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ, જ્યારે શિષ્યની નમ્રતા જોવે છે ને ત્યારે જ ગુરુ એને ઉપદેશ આપે છે, ત્યાં સુધી મૌન ચૂપ રહેશે. એ જોવે છે ભલે શું માગે છે, શું કહે છે, શું વાત કરે છે, જોવે. ઉપદેશંતિ તે જ્ઞાનમ, જ્ઞાનનો તમને ઉપદેશ આપશે જ્યારે નમ્રતા હશે ત્યારે. જ્ઞાની ન તત્વદર્શી ન, કારણ કે તેણે આખું જીવન જ્ઞાન અને ભક્તિને પ્રાપ્ત કરી છે, એને પણ ગુરુનો એ જ રીતે આશ્રય લીધો છે, એટલે એવા ગુરુની શરણમાં જવું જોઈએ અર્જુન. અને જ્યારે અર્જુન તું આવું જ્ઞાન પ્રાપ્ત કરીશ ને, તો પુનઃ આ ભૌતિક જગતમાં ક્યારે તારે ભટકવું નહીં પડે, જ્યારે એવા ગુરુની શરણમાં જઈશ ત્યારે. અહીંયા અંગિરા ઋષિ મુનિ 17મા શ્લોકમાં કહે છે, અપી તે અનામયમ સ્વસ્તિ પ્રકૃતિ નામ તથા આત્મન યથા પ્રકૃતિ ભીરગુપ્ત પુમાન રાજા અપી સપ્તભી. અંગિરા ઋષિ મુનિ કહે છે કે એક રાજાની છે ને સાત પ્રકારની પ્રકૃતિ હોય છે. અહીંયા આગળ કહે છે, પ્રકૃતિ નામ યથા આત્મન, એક રાજાને સાત પ્રકારની પ્રકૃતિ હોય છે. સૌથી પહેલા કે છે, તમારા ગુરુ તો કુશળમાં છે ને, તમારાથી રાજી ખુશી તો છે ને તમારા ગુરુ. બીજું કે છે, મંત્રી, તમારા મંત્રીઓ તમારી સાથે ખુશીમાં છે. ત્રીજું કે છે, તમારું રાષ્ટ્ર એ રાજી ખુશીમાં છે બધું. અને દુર્ગ એટલે તમારી બાઉન્ડ્રી. પાંચમું કે છે કોષ એટલે કે ધન રાશિ. અને છઠ્ઠું કે છે સૈન્ય. અને સાતમું કે છે તમારા મિત્ર. એક વ્યક્તિની સાત પ્રકૃતિ હોય છે, અને સાતે સાત જણા જ્યારે ઈ જે રાજા કે એવો એના લાયક હોય, જેમ કહેતા હોય પ્રમાણે જીવતા હોય, તો રાજા સુખી છે, નહીં તો સુખી નથી. ગુરુ, મંત્રી, રાષ્ટ્ર, દુર્ગ, કોષ એટલે ખજાના, અને ખજાનામાં કઈ ખૂટતું તો નથી ને. તો એક રાજા જ્યારે સુખી હોય ને, તો એની પ્રજા પણ સુખી હોય, અને રાજા જ્યારે દુઃખી હોય ને, તો એની પ્રજા પણ દુઃખી જ હોય છે. અને આ જગતની આ જ સ્થિતિ છે કે આ જગતમાં જેટલા લોકો ખુરશીમાં બેઠા છે, જે દિલ્હીમાં બેઠા છે એ દુઃખી છે, અને એની જેટલી પ્રજા છે એ પ્રજા પણ બધી દુઃખી જ છે. શ્રીમદ ભાગવતમાં સુખદેવ ગોસ્વામી કહે છે, સએવ પ્રજાપાલ નમેવ રાજ્યો. જેની પ્રજા, જે રાજા રાજ્ય કરે છે, એની પ્રજા દુખી હોય ને, તો પ્રજાનો છઠ્ઠો ભાગ એ રાજાને ભોગવવો પડે છે. રાજા જ્યારે રાજ્ય કરે છે અને એની પ્રજા જ્યારે દુખી હોય ને, તો એનો દરેક વ્યક્તિનો, ધારો કે ભારતનો અત્યારે જે વડાપ્રધાન હોય અને ભારતની જનતા એ રાજા કે મંત્રીથી દુખી હોય, તો એક વ્યક્તિનો છઠ્ઠો ભાગ એ રાજાને ભોગવવો પડે જ્યારે નરકમાં જાય ત્યારે. આ ભાગવતમાં વર્ણન છે. અને રાજા, જો રાજાથી પ્રજા સુખી હોય, બધી પ્રજા, ધારો કે ભારતનો વડાપ્રધાન છે ને, એનાથી બધી પ્રજા સુખી છે કે ના ના આ પ્રધાન વડાપ્રધાન સારો છે, અને એનાથી પ્રજા સુખી હોય, તો પ્રજાનું જે છઠ્ઠા ભાગનું પુણ્ય એક વ્યક્તિનું, તમારા ભાગ્યમાં 100% પુણ્ય છે તો 6% લેસ થઈ જાય અને એ રાજાના ખાતામાં જતું રહે, કારણ કે રાજાએ તમને સુખ આપ્યું છે. અને રાજા જો દુખી હોય, રાજાથી આખી પ્રજા દુખી હોય ને, તો પ્રજાનો છઠ્ઠો ભાગ છે ને રાજાને ભોગવવું પડે, 6% દુઃખ. તો 100-125 કરોડ ની પબ્લિક છે ભારતમાં, અને એનાથી જો પબ્લિક બધી દુખી હોય, તો એ જે મંત્રી, જે મંત્રીના પદ ઉપર બેઠો છે રાજનીતિ પર, એને બધું ભોગવવું પડે. એક વ્યક્તિનો 6% પાપ ભોગવો, તો એને કેટલા હજારો લાખો કરોડો વર્ષો સુધી નરકમાં રહેવું પડશે. એટલે કહે છે કે આપણા દીકરાને તમે ડોક્ટર બનાવો, એન્જિનિયર બનાવો, પણ ક્યારે એને રાજનીતિમાં મત નાખજો, ન કે એની અધોગતિ જ છે. અને આજ તમે જુઓ કે જેટલા પોલીસ વાળા છે ને, એ બધા ઘૂસ ખાય છે, એટલે કે પૈસા ખાય, અને એના છોકરાઓ કેવા પાકે છે તમે જુઓ. અને મોટી મોટી સિટીમાં દિલ્હી કલકત્તા અને મુંબઈની સિટીમાં જેટલા પોલીસ વાળાના છોકરા છે ને એ બધા છોકરાઓ એકદમ બેકાર. એની દીકરીઓ દીકરા એનું આખું કલ્ચર જ બધું ખરાબ છે. કારણ કે હરામનો પૈસો જ્યારે આપણા ઘરમાં આવે ને, કુકના દુખીનો પૈસો, તો એ ક્યારે સુખી થવાનો છે? ક્યારે નહીં થાય. તો ભલે તમે બધું બનાવજો દીકરાને, પણ એક પોલીસ વાળો અને એક રાજનીતિમાં ક્યારે જવા મત દેજો. દીકરાઓને દીકરીઓને સુખી કરવા હોય તો, કારણ કે જે રાજનીતિમાં ગયો એ ગયો, હંમેશાની માટે ગયો. તો એક રાજાની છ પ્રકૃતિ હોય છે. તો શું આ તમારી બધી પ્રકૃતિ તમારા કંટ્રોલમાં છે ને? 19મા શ્લોકમાં કહે છે, અપિદારા પ્રજા પ્રજા માત્યા વૃત્યા શ્રેણ્યો અથ મંત્રીણ પૌરા જાન પદા ભૂપા આત્મજા વશવર્તિન. હવે ચિત્ર કેતુ રાજાને છોકરો નથી, અંગિરા ઋષિ બધું જાણે છે. કારણ કે જે ઋષિ મુનિ હોય ને એ ભૂત ભવિષ્ય ને વર્તમાન જાણે છે. અહીંયા શું કે છે, આત્મજા એટલે કે તમારા દીકરાઓ તો તમારું કેવું માને છે ને. હવે રાજા કે એની તો ખોટ છે, મનમાં વિચાર કરે છે કે લો આ ઋષિ મુનિ, અંગિરા ઋષિ મુનિ ને ખબર છે, તો અહીંયા કે છે કે પૌરા જાન પદા ભૂપા આત્મજા વશવર્તિન, તમારા દીકરાઓ તમારા વશમાં છે કે નહીં? કેનું દુઃખ છે? ઈ કે એનું તો દુઃખ છે, જગતમાં બધું સુખ છે પણ દીકરા નથી. એક એક કરોડ પત્નીઓ છે, હું પણ દીકરો પ્રાપ્ત કરવા માટે સક્ષમ છું, મારી પત્નીઓ પણ બાંજ નથી, પણ તોય મારે પુત્ર નથી. કે છે આત્મન પ્રિય તે નાત્મા પરત સ્વત એવ વા લક્ષે અલબ્ધ કામમ ત્વામ ચિંતયા શલભમ મુખમ. અને તમારા મુખ ઉપર કઈક મને એવું લાગે છે કે તમે કઈક દુખી તો છો જ. અને ચિત્રકેતુ મહારાજ કે જુઓ આ સાધુ કળી તો ગયા છે એટલે ખબર તો પડી ગઈ છે, પણ કે છે તોય પૂછે છે. ત્યારે ચિત્રકેતુ રાજા કે છે, સૌથી પહેલું સંબોધન આપે છે 23મા શ્લોકમાં, ભગવાન કિમ્ન વિદિતમ તપો જ્ઞાન સમાધિ ભી યોગી નામ ધ્વસ તપ પાપા નામ બહિરંતર શરીરીશુ. ચિત્રકેતુ રાજા કે છે, બહિર અંતર, હે ઋષિ મુનિ, તમે મારા બહારની બધી વાત જાણો છો અને મારા હૃદયની વાત પણ તમે જાણો છો, પણ તોય તમે અમારી પરીક્ષા લો છો, એ બહુ મોટી વાત છે. હે ગુરુદેવ, તમે બધું જાણો છો. અહીંયા કે છે બહિર અંતર શરીરીશુ, શરીર મારા અંદર શું ચાલી રહ્યું છે એ તમે જાણો છો, કે મારા હૃદયમાં શું ચાલી રહ્યું છે, તોય તમે પ્રશ્ન કરો છો. અને ચિત્રકેતુ રાજાને બધી ખબર પડી કે આ ઋષિ મુનિ છે ને મને બધું આપી શકે એમ છે, એટલે તરત જ ચરણોમાં પડી ગયા અને રોવા માંડ્યા. તમે જુઓ જેટલા હોય ને એટલા બધા રોવે છે. જ્યારે ગુરુ સાધુ સંત જ્યારે આવે ને એના ચરણોમાં પછી રોવે, મારી પાસે પૈસા નથી, પૈસા નથી, મારા છોકરાને નોકરી નથી લાગતી, કઈક હાથ ફેરવી દો, નારિયેળ આપો, કઈક આમ આપો, ફળ ફળાદી આપી દો, કઈક બાધા, કઈક આખડી, ને આ કેટલા રોજ રો કરે. કોઈ સુખી ભાળ્યો આજ સુધી? જેટલા જાય ને એટલા આજ રોવે છે રોતડા. આજ સુધી કોઈ એમ નથી કીધું કે મારે બધું સુખ છે, ખાલી એક વસ્તુની કમી છે, ગુરુદેવ મારે ભક્તિ નથી, સર ભગવાનની ભક્તિ નથી. આજ સુધી કોઈ માંગ્યું નથી. જેટલા પણ સંસારી જીવો છે ને એ બધા આજ માંગે છે, ગાડી, બંગલા, પૈસો, ધન, સારી વહુ, સારો દીકરો, સારો જમાય, બસ મારી દીકરી અમેરિકામાં જતી રહે એવા આશીર્વાદ હાથ ફેરવજો, એવા આશીર્વાદ આપો. શિલ પ્રભુપાદ મહારાજ જ્યારે બોમ્બેમાં પહેલી વાર આવ્યા, અને ઘણા ઘણા લોકો, ભારતના જે લોકો રહે ને, ભારતના લોકોને સાધુઓ પર બહુ શ્રદ્ધા કે લોકો હાથ ફેરવે ને એટલે આપણું કામ થઈ જાય. શિલ પ્રભુપાદજી બહુ મોટી કથા કરતા હતા. ચર્ચ ગેટ ની અંદર જયારે કથા થઈ ત્યારે હજારો લાખો લોકો ત્યાં આગળ આવ્યા. તો એક વ્યક્તિ આવ્યો અને કે હું બહુ દુખી છું, મને આશીર્વાદ આપો. શિલ પ્રભુપાદજી કે મારા આશીર્વાદ આપી દઉં તને? કે હા આપી દઉં. પ્રભુપાદ મહારાજ કે મારા આશીર્વાદ જો બાજુમાં બેઠો છે, ભગવા કપડા પહેરેલો, મારા આશીર્વાદ કેવા છે? આવા આશીર્વાદ લાલ થઈ જશે. તો કે ના ના, એવા નથી જોતા, એવા આશીર્વાદ ના જોતો, તો તરત આ મોઢું ખેંચી લીધું. આશીર્વાદ કેવા જોવે છે? મહિને 1 લાખ 2 લાખ 5 લાખ પગાર થઈ જાય, સુંદર રૂપાળી કન્યા સાથે લગ્ન થઈ જાય, અને આંગણામાં મોટી ફરારી ગાડી આવી જાય 2 કરોડની, અને એમાં ખાલી 2 જણા જ બેસે, હું ને મારી પ્રિયતમા. એ ફરારી ગાડી છે ને, ફરારી ગાડી 200ની સ્પીડે જાય અને 2 કરોડની આવે છે, એમાં ખાલી 2 જણા જ બેસે, કપલ, બીજું કોઈ ત્રીજું ન ચાલે. તો સાધુઓની પાસે આવા આશીર્વાદ માગે. અહીંયા આગળ કહે છે કે આ ઋષિ મુનિ બધું મને આપી શકશે. ચિત્રકેતુ રાજા કહે છે, લોક પાલેર અપિ પ્રાર્થ્યા સામ્રાજ્યેશ્વર્ય સંપદ ન નંદત્ય પ્રજમ મામ છુટ્ટુટ કામ મિવા પરે. કે છે, મારી મારી પાસે બધું સુખ છે હે ગુરુદેવ, આ જગતનું બધું સુખ મને ભગવાને આપ્યું છે, પણ એક વસ્તુ નથી, મારી પાસે દીકરો નથી. જગતનું બધું સુખ છે અને એની તન્મયતા અને આતુરતા મારી મારા હૃદયમાં બહુ છે કે મને દીકરો થઈ જાય બસ. કારણ કે જેને દીકરા નથી હોતા, જેને દીકરો ન હોય ને, એ વ્યક્તિ નિશ્ચિત નરકમાં જાય છે, એના પાપના લીધે નરકમાં જાય છે. જેને બહુ પાપ કર્યા હોય ને, એને સંતાન ન થાય. તમે જુઓ અહીંયા ચિત્રકેતુ મહારાજ કહે છે કે જે વ્યક્તિએ જીવનમાં પાપ કર્યા હોય ને, એને જીવનમાં ક્યારે સંતાન ન થાય, અને જેને દીકરો થાય ને, એ દીકરો એની પેઢીને તારે. એટલા માટે આ વંશ પરંપરાને લોકો આગળ વધારવા માંગે છે, બધું કરવા તૈયાર છે, લાખો રૂપિયા ખર્ચો કરે છે બધા લોકો, કોઈને બહાર ખબર ન પડવા દે, પણ અંદરો અંદર બધા લોકો દવાખાને જાય ને કાંઈક કરે ને કાંઈક કરે. પણ 5 વર્ષ થઈ જાય એટલે બધાને ખબર પડી જાય કે આ લોકોને સંતાન નથી થતું, હવે શું થયું હશે, શું થયું હશે. બધા લોકો કે તો ચિત્રકેતુ રાજા કહે છે કે જેમ ભૂખ્યો તરસ્યો વ્યક્તિ હોય અને અન્ન અને જળ શોધતો હોય બધી જગ્યાએ કે કોઈ ખાવાનું આપો ખાવાનું આપો, એટલી તન્મયતા મારામાં છે. કદાચ તમને 2 દિવસ સુધી ખાવાનું ન આપ્યું હોય અને સૂકો રોટલો આપી દે તો ન ખાય? દાંત ન હોય તો એને પાણીમાં પલાળી અને પછી ખાઈ જાય, એટલી તન્મયતા. ભૂખ છે ને બધાને યાદ અપાવી દે. તો કે છે, સૂકો રોટલો હોય ને તો એ ખાઈ જાય. અને જ્યારે આવી રીતના વાત કર્યું ને, કે છે જેને પુત્ર નથી હોતો ને, એ નરકમાં જાય છે, અને જેને પુત્ર હોય ને, એ પુમાન પૂત નામના નરકમાંથી પિતાને તારી દે. નરક ની અંદર પૂત નામનો નરક છે, અને જેને પુત્ર ન હોય ને, એ નરકમાં જાય છે. તો કે જેને પુત્ર હોય ને, એ પૂત નામના નરકમાંથી તારી દે, એટલા માટે મને પુત્ર આપો. શ્રી સુખદેવ ગોસ્વામી કહે છે કે ચિત્રકેતુ રાજાની જ્યારે આવા નમ્રતા પૂર્વક જ્યારે વચનો સાંભળ્યા, ત્યારે કહે છે, ઇત્યથિજ સ ભગવાન કૃપાલુ બ્રહ્મણ સુત શ્રય પીત્વા ચરુ ત્વાષ્ટમ ત્વષ્ટા સ રમયદ જદ વિભુ. આ અધ્યાયની અંદર અંગિરા ઋષિ મુનિને 3 વખત ભગવાન કહે છે. સૌથી પહેલા કહે છે ભગવાન અંગિરા ઋષિ, હવે 23માં શ્લોકમાં પણ કહે છે ભગવાન કિમ ન વિદિતમ, અને સુખદેવ ગોસ્વામી કહે છે 27માં શ્લોકમાં પણ કહે છે ઇત્ય તીર્થ સ ભગવાન. એક સાથે 3 જગ્યાએ ભગવાન શબ્દ. ભગવાનનો અર્થ છે કે જે બધી વસ્તુ દેવામાં સમર્થ હોય એને ભગવાન કહેવામાં આવે. અંગિરા ઋષિ મુનિને કીધું ત્યારે અંગિરા ઋષિ મુનિએ એક ચરુ બનાવ્યો કે ઠીક છે, હવે આને ચિત્રકેતુ રાજાને સંતાન નથી, એટલે એ સંતાનની પ્રાપ્તિ કરવા માટે અંગિરા ઋષિ મુનિ પાસે ગયા અને અંગિરા ઋષિ મુનિના ચરણોમાં પડીને ચરણ દબાવે છે, મને કે સંતાન આપો. તો અંગિરા ઋષિ મુનિ ને જોવે છે કે આ જગતમાં જેને સંતાન છે અને જેને નથી, અને જે લોકો ગૃહસ્થ જીવનમાં છે બધા લોકો દુખી છે, કોઈ સુખી, જેને દીકરા છે ને એ દુખી જ છે, પણ કે આને છે ને દીકરામાં મોહ આસક્તિ થઈ ગઈ છે, એટલે આને દીકરો આપો. ત્યારે અંગિરા ઋષિ મુનિએ મોટો યજ્ઞ કર્યો અને યજ્ઞની અંદરથી ચરુ બનાવ્યો, ચરુ પ્રગટ કર્યો, અને ચરુને એક વાટકો પાત્રમાં આપ્યો અને અંગિરા ઋષિ મુનિને કહે છે, ચિત્રકેતુ રાજાને કહે છે, અથાહ નૃપતિમ રાજન ભવિતે કસ્તમાત્મજ હર્ષ શોક પ્રમદ દુસ્તુભ્યમ ઇતિ બ્રહ્મ સુતો યયો. અથાહ નૃપતિ રાજન, હે રાજન સાંભળો, તમારી એક કરોડ પત્ની છે ને, એમાં સૌથી તમારી પહેલી પત્ની છે એનું નામ કૃતધીતિ, પહેલા જે લગ્ન કર્યા હતા એનું નામ, જૂની પત્નીનું નામ શું હતું? કૃતધીતિ. એને તમે આ કટોરો આપી દેજો, એ જે પાત્રમાં જે ખીર બનાવી છે ને ચરુ, એને તમે આપી દેજો, એને ગર્ભ રહેશે, સંતાનની પ્રાપ્તિ થશે. પણ આ સંતાન તમને થશે, આ સંતાનનું નામ શું છે ખબર છે? તો અહીંયા કહે છે, રાજન સાંભળો, બ્રહ્મ સુતો યયો હર્ષ શોક પ્રમુદ. આ દીકરો તમને હર્ષ પણ આપશે અને શોક પણ આપશે. આ દીકરો તમારા સુખનું પણ કારણ બનશે અને દુઃખનું પણ કારણ બનશે. ચિત્રકેતુ રાજા કે હાજા મામા કરતે, દીકરો નથી, ભલે દુઃખ આપતો, માથા પર ચડી જતો, સટ્ટા રમતો, જુગાર રમતો, ગમે તેવો એ દીકરો રહેશે ને, ગમે તેવો હશે તો એ દીકરો તો કહેવાશે ને, ના આખળ ચોપડે બારોટ ના ચોપડે નોમતો ચડશે, નથી ચડાવતા હવે તો, કોઈ ચડાવે નહી હવે, આ જે પેઢી કોઈ ખબર નથી કે બારોટ કોણ કહેવાય, પણ હવે કોઈ ચડાવતું નથી, પતી ગયું હવે. તો અહીંયા આગળ કે છે કે અંગિરા ઋષિ મુનિ કે છે કે તમને આવું દીકરો તો આપું છું. જો આવી કથા ક્યારે કોઈ ભાગવત કથા એ કરી? જેટલી કથાઓ પાલનપુરમાં થઈ ગઈ, પણ આની કથા કોઈ કરી? રામ લગ્ન કરાયા અને કૃષ્ણ લગ્ન કરાયા અને 7 દિવસ કથાપતિ જતા રહ્યા. ચિત્રકેતુ રાજાને પુત્ર નથી. અંગિરા ઋષિ મુનિ કે છે પુત્ર તો થશે, પણ દુઃખનું એ કારણ બનશે અને સુખનું એ કારણ. એટલે કે આ દીકરાનો જ્યારે જન્મ થશે એટલે તમે પેડા વાટ પેડા વેચશો. હા, કોના? સુખડિયાના, માધવીના. આ દીકરાનો જ્યારે જન્મ થશે એટલે તમારા હૃદયની અંદર સુખ આવશે, અને દીકરો જ્યારે દારૂ પીશે, જુગાર રમશે એટલે દુખીએ થશો ને. એટલે અહીંયા તો બીજું કઈક કારણ છે. જો આગળ કે છે, ચિત્રકેતુ રાજા કે ગલે ગમે તે સુખ આપે કે દુઃખ આપે, પણ મારે પુત્ર જોવે. અને પુત્રના મોહમાં જ્યારે માણસ ફસાઈ જાય તો એને ભગવાન યાદ આવે નહીં. ગમે જેટલા તમે સોફા પર કે આસન ઉપર બેઠા બેઠા માળા કરો, અને દીકરો 1.5 વર્ષનો હોય ને પાપાન મમ્મી જ્યારે કાલી કાલી ભાષામાં જાય ત્યારે તમને બોલાવે તો માળા, હા દીકરા, આવ 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 દીકરા, માળા એક બાજુ મૂકી દે, ભાગવત એક બાજુ મૂકી દે, અગરબત્તી કરવી તો કાલ કરશું, અને દીકરાને તેડીને ને મારો લાડકવાયો, લે તને દૂધ પીવડાવું, ચા પીવડાવું, બોન બીટા પીવડાવું, લે કેડબરી ખા. આ દીકરાનો મોહ બહુ છે, ભલે મોટા થઈને લાત મારે પણ નાનપણમાં બધા સેવા કરે છે, કોલેજમાં ભણાવશે, મોટી ડિગ્રી કરાવશે, અને દીકરો પછી છે ને પ્રેમથી લાત મારે. પ્રેમથી લાત મારે એટલે ઓલી વહુ આવે ને, એટલે વહુ ભણેલી ગણેલી હોય, ઊંચી એડી વાળી હોય, એ લેપટોપ રાખતી હોય, કોમ્પ્યુટર રાખતી હોય, અને જીન્સ પેન્ટ ને ટીશર્ટ પહેરતી હોય મીડી વાળી. એટલે ઈ જે એનો હસબન્ડ લગ્ન પછી બેન્ડ કરી નાખે, ફોલ્ડ થઈ જાય આખો હસબન્ડ, એના પતિને કે નવીન સાંભળે છે? હા બોલ બોલ. શું? આપણે વર્તમાન સમયના કપલ છીએ અને તારા જે મમ્મી પપ્પા છે ને એ જૂના જમાનાના છે. એક કામ કર, ગામડે ઘર છે ને અને ત્યાં મોકલી દે. હા હા, તું જે બોલી રહી છે ને હું પણ એ જ વિચાર કરું છું, ચિંતા મત કર. બહુ જલ્દીથી મમ્મી પપ્પા લાત મારે છે. ઓ મીઠી, જુઓ આ સિટીમાં છે ને બહુ ધુમાડો અને પ્રદૂષણ બહુ આવે. ગામડામાં તમે ખુલ્લામાં તમે રહી શકશો, બહુ સારું જીવન છે. તમને દર મહિને છે ને હું 2000 મોકલી દઈશ, એટલે તમે ગામડે રહો તો બહુ સારું તમારા સ્વાસ્થ્ય માટે. અમુક આવા દીકરા હોય જે મીઠી લાત મારે ને અમુક તો ઓરિજિનલ લાત મારીને બહાર કાઢે કે જા હવે બહુ ઘણું થઈ ગયું. હવે તો મીઠી લાતે મળે ને કોકને તીખી એ મળે. તો અહીંયા કે છે કે ભલે ગમે જેવા દીકરા હોય પણ લાત મારે તોય ચાલશે, પણ મને દીકરો આપો. અંગિયા ઋષિ મુનિ કે દુખી થવાનો છે, સંસાર ચક્રમાં પડ્યા એટલે દુખી થવાના ધંધા. અને જેટલા સંસાર ચક્રમાં પડ્યા છે કોઈ સુખી? એક દાખલો હોય બતાવો કે હું સુખી છું તો એને આપણે એને ઈનામ આપી દઈએ કે ના તમે સુખી. એક દાખલો નહીં જોવા મળે. અને જોવે છે બધા દુખી છે તોય કાર્ડ છપાવે કંકોત્રી, વરઘોડું ને બેન્ડ બાજુ અને ફટાકડા. લગ્ન પેલા ફટાકડા ફૂટતા હોય, વરઘડિયા થતા હોય ત્યાં ફટાકડા ફૂટે, લગ્ન પછી 2 દાડા પછી ફટાકડા ફૂટે. પછી તો આખી જિંદગી ફૂટવાના જ છે, એટમ બોમ્બ સુરસુરિયા ને બધા. આ આપણી જ કથા છે બધી, બજા બહાર ક્યાંય જવાનું નથી. જેટલા બેઠા છે જેટલા બહાર ભટકે છે એ બધાની દશા આ જ છે. બધી જગ્યાએ ફટાકડા ફૂટે છે, ક્યાંક લવંગિયા ફૂટે, ક્યાંક ફટકડી ફૂટે, ક્યાંક વળી એટમ બોમ્બ ફૂટે. અલગ અલગ જગ્યા અલગ અલગ, જેવો સમાજ ને જેવા કુળમાં જન્મ લીધો એવા ફટાકડા ફૂટે. ઊંચા કુળમાં લીધા હોય તો લવંગિયા ફૂટે, થોડો થોડું બહાર જવા ન દે વાત. અને ઠાકોર ને ભંગિયા ના હોય ત્યાં તો બાખું ગામ સાંભળે. ચિત્ર કે તું રાજા કે કાંઈ વાંધો નહીં. ચિત્રકેતુ રાજા એ પોતાની પત્ની કૃત દીતીને એ પાત્ર જે અંગિરા ઋષિ મુનિ આપ્યું હતું એ જઈને આપી દીધું કે આ તું ખાઈ લે અને તને સંતાનની પ્રાપ્તિ થશે. અને જેવું એ પાત્ર કૃત દીતીને આપ્યું તો 99,99,999 જે પત્નીઓ વધી હતી. હવે રાજા તો પ્રતિ દિવસ રોજના એમના જ ઘરે જાય છે, કૃત દીતીના મહેલમાં જાય અને કે પ્રેમથી વાતો કરે. ઓલી 99,99,999 વિચાર કરે કે રાજા તો પહેલા અમારા ઘરે આવતા, હવે કેમ નથી આવતા. અને અહીંયા ખબર પડી સમય જતા જેમ એકમ બીજ તીજ ચોથ ચંદ્રમા કેમ વધે છે એમ દિવસે દિવસે ચિત્રકેતુ રાજાના હૃદયમાં પણ સુખનો આનંદ દિવસે દિવસે વધતો જાય છે કે હવે મને સંતાન થશે. 1 મહિનો 2 મહિના 3 મહિના અને જ્યારે ખબર પડી કે બસ આજે જ દીકરાનો જન્મ થવાનો છે, તરત જ કૃત દીતીને પ્રસવ થયો અને સંતાનની પ્રાપ્તિ થઈ. જ્યારે દીકરાનો જન્મ થયો તો સૌથી પહેલા જેટલી દાસીઓ હતી દોડતી દોડતી રાજાની પાસે જાય છે અને રાજાને કહે છે કે હે રાજા તમને સંતાન થયો છે. હવે સંતાન થાય ત્યારે જ્યારે બાળકનો જન્મ થાય ને એટલે નાળ ભેદન કરવામાં આવે, જે નાભીમાંથી માતાને જ્યારે ટચ હોય અને એ સમયે જ્યારે દાન કરવામાં આવે છે ને એ અક્ષય દાન કહેવામાં આવે છે, શાસ્ત્રમાં કહે છે. જ્યારે નાળ ભેદન ન થયું હોય ને ત્યાં સુધી તમે દાન આપો ને એ અક્ષય પુણ્ય કહેવાય. તો અહીંયા આગળ કે છે, તેભ્યો હિરણ્યમ રજતમ વાસાખ્યામ ભરણાદી ચ ગ્રામાન હયાન ગજાન પ્રાદાદ ઘેનુ નામ બુર દાનિષટ. કે છે રાજા ચિત્રકેતુને ખબર પડી તો બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને સૌથી પહેલું કે છે હિરણ્યમ એટલે કે સોનું, હિરણ્યમનો અર્થ થાય કે સોનું દાનમાં આપ્યું, રજતમ એટલે કે ચાંદી, વાસાભ્યામ ત્રીજું સંબોધન આપે છે, વાસાભ્યામનો અર્થ છે વસ્ત્ર, કિંમતી વસ્ત્રો આપ્યા, ભરણાની ચ અને કે છે આભૂષણો મોટા મોટા આપ્યા, ગ્રામાન મોટા મોટા ગામડાઓ દાનમાં આપી દીધા બ્રાહ્મણોને કે તમે આ ગામમાં રહો અને સુખેથી રહો, હયાન હયાનનો અર્થ છે કે ઘોડાઓ, રથની સાથે જે ઘોડા હોય ને એવા ઘોડા દાન, ગજાન ગજાનનો અર્થ છે કે હાથીઓ અને કે છે 60 કરોડ ગાયો દાનમાં આપી, 60 કરોડ. અહીંયા આગળ કે છે ઘેનું નામ અંબુદાની શટ, 60 કરોડ ગાયો દાનમાં આપી અને એને પણ ગાયોને પણ બધે સોનાના આભૂષણો પહેરેલી અને એક સાથે 60 કરોડ ગાયો દાનમાં આપી દીધી. પહેલા બહુ દાન આપતા, રાજા હોય કે કોઈ પણ હોય બધા લોકો દાન બહુ કરતા. તો અહીંયા આગળ ચિત્રકેતુ રાજા આ બ્રાહ્મણોને સોનું ચાંદી વસ્ત્ર આભૂષણ ગામડાઓ ઘોડા હાથી અને છેલ્લે છેલ્લે દક્ષિણામાં શું આપે છે 60 કરોડ ગાયો દાનમાં આપી દીધી. આટલું બધું દાન એમને આપ્યું અને કીર્તદીતિ પાસે જાય છે અને સંતાનને હાથમાં લે છે બાળકને, ત્યારે કીધું હતું કે આ બાળકનું નામ શું રાખવાનું છે, શું રાખવાનું હતું, હર્ષ અને શોક. એ બાળકનું નામ હર્ષ શોક હતું અને રાજા બહુ સારી રીતે એ બાળકને બોલાવતા રમાડતા અને એ દીકરો 1 વર્ષ થઈ ગયું, એ દીકરો દિવસે 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 જેમ પૂનમનો ચંદ્રમા કેમ વધે છે એકમથી બીજ તીજ, એવી રીતે બાળક પણ દિવસે દિવસે મોટો થતો ગયો અને બાળક 1 વર્ષનો થઈ ગયો. પણ ઓલી બધી રાણીઓ બધી ઈર્ષા કરે છે કે આ રાજા તો અમને જોતાય નથી, પહેલા તો બધાને એક સમાન રાખતા, તો ઘરમાં પણ આ બધું ધ્યાન રાખવું પડે, જે ઘરમાં જે મોભી હોય એને બહુ ધ્યાનમાં રાખવું પડે, બધાની સાથે પ્રેમથી વ્યવહાર કરવો, ક્યારે પણ કોઈને અપવચન ખોટા વચન ન બોલવા, જીવનમાં સહન કરવું અને બધાના ઘૂંટડા જે કડવા વેણ હોય એને પીવા, એટલે તો એના મોટા બનાવ્યા છે મોભી, અને એ જો સહન ન કરતા તો આપણે એમાં વ્યવહારમાં પડાય. તમે બધું સંભાળો જેને સંભાળવું એને, કારણ કે જે સંભાળે એને બધું સહન કરવું પડે. તો અહીંયા આગળ રાજા 99,99,999 પત્નીઓને ક્યારે મળતા નહીં, મીઠી વાતો ન કરે, પ્રેમથી બોલાવે નહીં, આદર સત્કાર કોઈ નહીં. તો રાણીઓ બધી વિચાર કરે કે અમે ખાવા માટે અહીંયા નથી લગ્ન કર્યા, ખાવા તો અમારા બાપના ઘરે મળતું હતું, પતિને પાસે બેસીને સ્નેહપૂર્વક વાતો કરે, 2 ઘડી સુખ દુઃખની વાતો કરે, પણ રાજા તો ક્યારે વાતો કરતા જ નથી. અને બધાનું જીવન આવું જ છે અત્યારે, કોઈના ઘરે કોઈની પાસે ટાઈમ જ નથી, જેવો પતિ આવે એના ઘરમાં રૂમમાં જતો રહે, પત્ની પાકીટ બહારથી કમાઈને આવી હોય એ એના ઘરમાં જતી રહે અને દીકરા કોલેજમાંથી ભણીને આવે એના રૂમમાં જતા રહે. એટલે અત્યારે કેવું છે, જેમ હોટલમાં રહેતા હોય ને એના જેવું છે, ઘર ઘર રહ્યા નથી અત્યારના વર્તમાન સમયના, બધા ઘર છે ને હોટલ બની ગયા છે, હોમ થિયેટર કેવા બની ગયા છે, પિક્ચરના જે થિયેટર છે ને હવે હોમ થિયેટર બની ગયા છે, બધા ઘરમાં એક બાજુ ખૂણામાં આ બાજુ સ્પીકર લગાવે, એક ખૂણામાં આ સ્પીકર લગાવે અને હોમ થિયેટર બનાવી દીધા છે બધા. ઘરને મંદિર બનાવવાનું છે પણ મંદિરને શું બનાવી દીધું છે, હોમ થિયેટર અને હોટલ બનાવી દીધી છે. હોટલ હોટલમાં શું હોય, બધું બહારની વસ્તુ હોય, એટલે બધા બહારની વસ્તુઓ લાવે હોટલમાંથી અને ઘરમાં બેસીને ખાય. લાવો, લાજવંતીમાંથી લાવો, કપલમાંથી લાવો. જેટલી હોટલ હોય, જેટલું ચાઇનીઝ બનતું હોય, બહારથી બધું બનાવીને લાવે અને ઘરે હાથ ભાંગી ગયા છે. બોલો, કંટાળો આવે બધાને. તૈયાર મળે ને એટલે. તો રાજાએ કોઈને પણ ધ્યાન ન આપ્યું અને બધી પત્નીઓ વિચાર કરે, બધી પત્નીઓ વિચાર કર્યો, મીટિંગ કરી કે ક્રિત જીતીને દીકરો છે ને, એટલે આ દીકરો જ દુઃખનું કારણ છે. આ દીકરો નહોતો એટલે બધા રાજા બધાના પાસે જતા, પણ હવે આ છે ને કોઈની પાસે આવતા, તો દુઃખનું કારણ શું છે? આ દીકરો. ન બજેગા બાસ, પટાઈ નાખો. 99,99,999 પત્નીઓ ભેગી થઈ, સ્ત્રીઓ, બોલો, કોઈને ખબર ન પડવા દીધું. અને એક દિવસની ઘટના, એ દીકરો એક વર્ષનો હતો, ઘોડિયામાં સૂતો હતો, સવારનો સમય હતો બ્રહ્મ મુહૂર્તનો, અને દાસીએ જઈને એને સુવડાવી દીધો. અને 99,99,000 જેટલી પણ પત્નીઓ હતી બધાએ મીટિંગ કરી કે આને ઝેર પીવડાવી દો. આ જ દુઃખનું કારણ છે, આને ઝેર પીવડાવી દો. ઓલા અંગિરા ઋષિ મુનિ શું કીધું તું? સુખનું કારણ બનશે અને દુઃખનું એ કારણ બનશે. હવે આજે સવારમાં જ્યારે દીકરાને ઝેર પીવડાવી દીધું, કલાક પછી દીકરો ઉઠવાનો નથી. મોઢામાં ફેણ, ધોળું ધોળું ફેણ નીકળી ગયું. એક વર્ષના બાળકને બોલો, જીવ કેવો, જીવે ન ચાલ્યો કે આને મારવા માટે. અને પોતાના ઘરની જ પત્નીઓ, અને ઘરના ઘરના આવી રીતના કરે છે. ઘણા કિસ્સા તમે ટીવીમાં જુઓ છો, આપણી સામે રૂબરૂ જોઈએ છીએ. ઘરના ઘરના લોકો મારી નાખે, કોઈ ખૂંચતું હોય, નડતું હોય તો કે આ કાંટો કાઢી નાખો. એવી રીતે થોડો માટે જશે, એ તો તમારે ભોગવવું પડશે બધું, આગલા જન્મમાં બધું ભોગવવું પડશે ફરીથી. આ બધી મીટિંગ કરી અને એ બાળકને દૂધમાં ઝેર નાખી દીધું, એક જ ટીપું નાખ્યું હતું, અને ઓલા બાળકને પીવડાવ્યું. બાળકને તો જે પીવડાવો પી લે, અને મોઢામાં ઓલી ટોટી નાખે બોટલ, એ બાળક પી ગયો અને ફેણ નીકળવા માંડી બધું. બાળક સૂવે છે. રાણી ક્રિત દીતી કે જો બાળક હવે ઉઠ્યો છે, જા દાસી લઈ આવ. અને દાસી ધીરે 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 એ જે બાળક જે રૂમમાં સૂતો છે, એ બાળકમાં, ઘોડિયામાં સૂતેલો બાળક, અને જેવો ઉઠાડવા જાય પણ ક્યાંથી ઉઠે બાળક, હંમેશાની માટે સૂઈ ગયો છે બાળક. બાળક સૂતેલો છે, બાળક સૂવે છે, અને ઓલી ક્રિત ધીતીની જે દાસી છે એ વિલાપ કરવા માંડી. રાણી ને રાજા ને બધા લોકોને પુકારે છે કે હવે બાળક જીવતો નથી રહ્યો, હંમેશાની માટે સૂઈ ગયો છે. અને બાળકના પિતા જે ચિત્ર કીધું રાજાને, તો પ્રાણ પણ આધા ન રહે કે મારા બાળકને શું થયું. એકનો એક વંશમાં હતો, એક કરોડ પત્ની હતી, અને કેટલા કેટલી મહેનત પછી આપણને બાળક મળ્યો છે, અને આવી દશા. એ રાજા બોલી ન શકે, ચાલી ન શકે, રાજાને ઉપાડી ઉપાડીને એ દીકરા પાસે લઈ જાય. ઘરમાં જ્યારે આવી ઘટના બને ત્યારે માણસને સુધ બુધ ન રહે. અને જેની જેનો દીકરો હતો ક્રિત દીતીનો, એને પણ ભાન નહોતું, એને ઉપાડીને લાવ્યા બધા. બધી દાસીઓ ઉપાડીને લાવ્યા, અને 99,99,000 જે બધી હતી ને એ પાછળથી આવે, પણ ખોટું ખોટું રોવે છે. હૃદયમાં કેટલું છલ ભરેલું છે. આ જગતની પણ આવી જ દશા છે. આપણે કોઈને પારખી શકતા, ઉપરથી બધા સારા સારા લાગે છે, પણ અંદર શું ભરેલું છે. ઘરના ઘરના લોકોની આવી દશા છે. ઓલી 99,99,000 આંસુ બધા ખોટા ખોટા. રાજાને લાગવું જોઈએ ને કે આને દુઃખ લાગે છે. અરે રે, અમારો દીકરો વંશમાં એકનો એક હતો. આવું જયારે થયું તો રાજા કે ઓલા કે હવે એને દાટવા જાઓ, દીકરો તો હવે મરી ગયો છે, હવે કઈ જેમ સમય જશે ને એમ બોડી ફૂલવા લાગે ને એ બોડી છે ને વાસ મારે. તો રાજા એને દીકરાને સ્મશાનમાં જવાની ના પાડે છે, લઈ જવાની કે ના ના આ તો મારી પાસે જ રાખીશ, આ મારો દીકરો છે, હું આને પ્રેમ કરીશ. પણ મરી ગયો છે, બધા લોકો કહે છે, નગરની પ્રજા બધા લોકો રોવે છે, તો કે આ દીકરાને તો નહીં લઈ જવા દઉં. અને ત્યારે ફરીથી કહે છે, હે ભગવાન તે કેમ લઈ લીધો. ત્યારે ત્યાં આગળ કહે છે, ત્રણ ઋષિ મુનિ આવે છે, અંગિરા ઋષિ મુનિ, નારદ ઋષિ મુનિ, અને એવી રીતે ત્રણ ઋષિ મુનિઓ આવે છે. અને ત્રણ ઋષિ મુનિઓ આવીને એમને ઉપદેશ આપશે, બહુ સુંદર શરીર અને આત્માનો ઉપદેશ આપે છે કે શરીર નશ્વર છે અને આત્મા તો અલગ અલગ ખોળિયા બદલે છે. અને તોય એને ઉપદેશ છે ને ચિત્રકેતુ રાજાના મનમાં નહીં સમાય, એને બેસશે જ નહીં, ના મારે તો દીકરો જ જોવે છે. તો કે દીકરો જોવે છે તો દીકરો જ પછી ઉપદેશ આપે છે. એક વર્ષનો જે બાળક છે નાનકડું, એ બાળકને કે બેટા ઉભો થા, તાર બાપા બોલાવે છે. તો થોડાક સમય માટે એ બાળકને જીવતો કરે છે અને એ બાળક ઉપદેશ આપે છે. ચિત્રકેતુ રાજા કે ઓ મારો પુત્ર, ત્યારે ઓલો નાનો બાળક જે એક વર્ષનો છે ને એ ઘોડિયામાંથી ઉભો થઈને કે કોનો પુત્ર, તમે કયો છો કે હું તમારો પુત્ર છું, ગયા જન્મમાં હું તમારો બાપ હતો અને તમે મારા પુત્ર હતા. આવા કેટલાય ખોળિયા બદલી નાખ્યા અને શરીર અને આત્માનું બધું જ્ઞાન આપે ત્યારે ચિત્રકેતુ રાજાને શાંતિ થાય કે આપણા ભાગ્યમાં જે વસ્તુ મળી છે એને ભોગવી, અને જે નથી મળવાની જીવનમાં ક્યારેય નહીં મળે. શિલ પ્રભુપાદજી કહે છે કે તમે કરોડપતિ બનો કે ન બનો, તમને સારી સુંદર પત્ની મળે કે ન મળે, સારો પતિ મળે કે ન મળે, એની કોઈ ગેરંટી નથી. તમને અમેરિકા જવા મળે કે ન મળે, પણ જીવનમાં એક વસ્તુ તમને નિશ્ચિત મળવાની છે, મૃત્યુ બધાને મળવાની છે, ગેરંટી છે બધાની. એટલે જે પૈસા મળશે કે નહીં મળે એની પાછળ મત દોડો, એ તો આપણા ભાગ્ય અનુસાર મળવાના જ છે. સુંદર પત્ની મળે કે ન મળે, અમેરિકા જવા મળે કે ન મળે, ભાગ્યમાં હશે ને તો ઓટોમેટિક મળી જશે, ઘરે બેઠા લેટર આવી જશે. પણ મૃત્યુ તો બધાને મળશે. સર્વસ્ય મૃત્યુ સર્વ હરસ્ચાહમ ઉદ્ભવસ્ય ભવિષ્યતામ, ભગવાન કહે છે મૃત્યુ બધી જગ્યાએ છે, એટલે એની તૈયારી કરવી જોઈએ. ચિત્રકેતુ રાજા મોહમાં પડે છે, આખી પૃથ્વીના રાજાને વિલાપ કરે છે, ત્યારે એ સમયે અંગિરા ઋષિ મુનિ નારદ મુનિ આવે છે અને એને મનાવે છે. તો આ ઉપદેશ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. બધા લોકો વેલાસર પધારે, 4 વાગે કથા શરૂ થઈ જશે અને 6 વાગે સંપન્ન થઈ જશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ.